તારીખ 17/5/1983, શ્રી પરમાગમસાર, બોલ નંબર 242 અને 243 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 104.
પોતાના ઇષ્ટ સંયોગનો વિયોગ થતા દુઃખ થાય છે અને ખેદ થાય છે, એનું કારણ શું
છે? શા માટે થાય
સંયોગ? જો આત્માને સંયોગ શું શું છે એ વિચારીએ તો આ શરીર પણ અને સંયોગ રૂપ છે,
બરોબર,
કે જેનો વિયોગ થવાનું નિશ્ચિત છે,
બરોબર.
ત્યારથી માંડીને શરીરનો વિયોગ થાય છે તો ભાગ્ય સમજાવવાની જરૂર છે કે બીજા સંયોગો, કુટુંબ, પરિવાર, મકાન, ધન, એ સર્વનો વિયોગ થવાનો છે એ સમજાવવાની જરૂર રહેતી
નથી.
બાળમાં પણ ધંધામાં નુકસાન જાય તો લક્ષ્મીનો પૈસાનો વિયોગ થાય છે,
બરોબર.
કુટુંબ પરિવારમાં જેના જેના આયુષ પૂર્ણ થાય, ચાહે ઓછી ઉંમર હોય કે વધારે ઉંમર હોય, બરોબર, આયુષ પૂરા થાય એટલે તે સભ્યનો વિયોગ થાય છે. સર્વને એ અનુભવ ગોચર છે. એ સિવાય પણ બાળમાં અનેક પ્રકારો થાય છે, એમાં પોતાની અનુકૂળતા જ્યાં જ્યાં વિચારવામાં આવી છે, જ્યાં જ્યાં નિર્ણય કરવામાં આવી છે, તે પદાર્થોનો વિયોગ થાય છે ત્યારે જીવને દુઃખ થાય છે અને ખેદ થાય છે. આવું ખેદ એ કોઈ ઈચ્છતો નથી,
બરાબર.
પોતાને દુઃખ થાય કે પોતાને ખેદ થાય એવું કોઈ ઈચ્છતો નથી,
બરાબર.
સામાન્ય રીતે એમ વિચારવામાં આવે છે કે જે તે પદાર્થોનો વિયોગ થાય તે પદાર્થ એનો સંયોગ થાય તો દુઃખ ન થાય, કેમ કે વિયોગને દુઃખનું કારણ અને સંયોગને સુખનું કારણ માનવામાં આવે છે. પણ એ પ્રકારે સંયોગ પાછો ફરીને પ્રાપ્ત કરવો, વિયોગ થયેલો સંયોગ પ્રાપ્ત કરવો, એ જીવના અધિકારની વાત નથી, ભલે ઈચ્છે તો પણ એના અધિકારની વાત
નથી.
અને આ મૃત્યુવાદીનો વિયોગ એ તો અશક્ય છે,
બરોબર.
જગતમાં કોઈ પ્રાણી વીમો ઉતરાવ્યો હોય તો પૈસા આવે, પણ એનાથી જિંદગી ફરીને આવતી
નથી,
બરાબર.
એ પૈસાથી જિંદગી ફરીને આવતી
નથી,
તો એ દુઃખ નહીં મટે. માણસ ઘરમાંથી ચાલ્યું જાય ને એના બદલીમાં રૂપિયા આપે તો એનાથી દુઃખ મટતો
નથી,
અને એવી રીતે દુઃખ મળતું હોય તો માણસને વેચવાના પ્રસંગો બનતા હોય,
બરાબર.
પણ એવું તો બનતો
નથી.
તો અહીંયા શ્રી ગુરુ એમ સમજાવે છે કે તને દુઃખ મટવાનો અને ઉપાય બતાવીએ છીએ,
બરાબર.
આવું દુઃખ કેમ મટે એનો ઉપાય અમે તને બતાવીએ છીએ, પણ એ પૂરો ઉપાય એ છે કે જ્ઞાન માત્રથી તને દુઃખ મટશે, જ્ઞાન માત્રથી, સમજણ માત્રથી તને દુઃખ મળશે, અને એમાં બીજો કોઈ પરિશ્રમ કરવાની આવશ્યકતા
નથી, બરાબર.
એમ કે છે એ અહીંયા વિષય છે. વસ્તુ ભૂલ છે 242 એનો વિષય એ છે કે જીવનકાળમાં એટલે આ જિંદગીમાં જ્યારથી જન્મ થાય છે અને મૃત્યુ પર્યંતનો જે વચ્ચે નો પીરિયડ છે એને જીવનકાળ કહેવામાં આવે છે. એ જીવનકાળમાં અનેક પ્રકારના સંયોગ થાય છે. આ મકાનનું વાસ્તુ લીધું,
હા વાસ્તુ લીધું,
વિનુભાઈ ને સંયોગ છે
બરોબર
તમારા પરિવારને, તો જેને કર્મના ઉદય સાથે સંબંધ છે આ નોકર્મ કહેવાય છે. ફળ જે છે એ ગુરુ
નોકર્મ
સંયોગ વિયોગ ગુરુ નોકર્મમાં જાય છે. નોકર્મમાં કર્મનો ઉદય છે
બરોબર.
એ સંયોગના કાળમાં વિયોગ સાથે જ ભાવ્યો હોય
બરોબર.
એટલે શું કે જ્યારે સંયોગ થાય ત્યારે જ એવો વિચાર સાથે હાજર હોય કે આ સંયોગની મીઠાશ ભાવવા જેવી નથી, કેમ કે આનો વિયોગ થવાનો છે કા તો એની હયાતીમાં એનો વિયોગ થાય ને કા તો પોતે અહીંથી ચાલ્યો જાય ને એનો વિયોગ થાય
બરોબર.
સંયોગના કાળમાં વિયોગ ભાવે એ કઈ પ્રસંગ ઉચિત છે કઈ? માણસ એમ કહે ને કે લગ્ન ના તારે ભરસ્યા ન
ગવાય બરોબર.
લગ્ન થતા હોય ત્યારે શોક ના પ્રસંગ ના ગીત ન ગવાય, પ્રસંગ ના ગીત
ગવાય.
એ ભૌતિક માં એવું બને છે પણ એ દુઃખ નું કારણ છે. ઠીક,
ક્યાં વસવું?
વસવાનું તો પોતે પોતાના આત્મામાં વસેલો છે એનું ભાન. વસવાનો સવાલ નથી, વસેલો
છે
પોતે પોતાના આત્મામાં અનંત ગુણના પરિવાર સાથે.
અનંત ગુણ પરિવાર
વસેલો છે એનું ભાન કરવું કે મારામાં કેવળ જ્ઞાન આવી અનંત શક્તિઓ છે, એ શક્તિઓની કેળવણી, એ શક્તિઓનો વિકાસ સમ્યક પ્રકારે કરું તો એને એના નિવાસ સ્થાનથી તો ક્યારે દૂર જવાનો સવાલ નથી. આત્માનો ગુણો છે એ સંયોગી તત્વ નથી. શરીર, મકાન, કુટુંબ, પરિવાર એ બધી સંયોગી ચીજ છે કે જેનો વિયોગ નિશ્ચિત છે
બરોબર.
સ્વીકારે કે ન સ્વીકારે, માને કે ન માને, ગણે કે અવગણે, પણ એનો વિયોગ નિશ્ચિત છે ને
છે બરાબર.
પણ કે છે એને સંયોગકારે યાદ ન કરવો કેમ કે એ વિયોગ ગમતો નથી. સંયોગકારે વિયોગને યાદ કરે તો ગમતો નથી કેમ કે એની મીઠાશ ને એમાં દખલ પહોંચે છે. જે સંયોગની મીઠાશ વેદે છે, આ રૂપિયા આવ્યા, મકાન આવ્યું, કુટુંબ પરિવારના નવા નવા સભ્યો આવ્યા, દીકરાનો જન્મ થાય, સારા વેવાય વેવલા મળે, લગ્ન કરે ને રાજી રાજી
મીઠાશ,
એ જે રાજીપોને મીઠાશ છે એ એના દુઃખ લગ્ન ટાણે મરસિયા ન હોય એટલે એનો અર્થ છે કે હરખ ના ટાણે સંયોગ ના કાળે વિયોગ ની વાત
ન હોય.
ગુરુદેવ શ્રી કહેતા કે બાળક જન્મે છે, એની માતા એને ગોદમાં લે છે, જન્મ્યા પછી એને ગોદમાં લે છે, ત્યારે તે પુત્રાદિનો સંયોગ થયો એમ કહેવાય છે. પણ એ બાળકને એ માતાનો સંયોગ થયો અને માતાની ગોદમાં એ ગયું એ પહેલા જે વિયોગની ગોદમાં ગયેલું છે. માતાની ગોદમાં ગયા પહેલા જ એ વિયોગની ગોદમાં ગયેલું છે કેમ કે આયુષ લિમિટેડ, એનો મર્યાદિત કાળનું આયુષ લઈને આવેલો જીવ છે.
કોઈ
પણ પર્યાયમાં ચારે ગતિમાં દેવ થાય, મનુષ્ય થાય, દોર પશુ પક્ષી તિર્યંશ થાય કે નારકીમાં જાય એનો ઉદત નક્કી થયેલી હોય છે. આગળના ભોગમાં એ ઉદત નક્કી થાય છે, પછી એનો અમલ થાય છે તો એનો નિર્ણય થઈ ગયા પછી થાય છે
બરોબર.
આવતા ભવનું આયુષ આયા નિશ્ચિત થાય છે, પછી મરણ થાય છે, પછી આયુષ ભોગવવાનો અમલ શરૂ થાય છે.
બરોબર.
તો કહે છે કે એ સંયોગ નો વિયોગ સાથે જ પાયો છે, એટલે પૂર્વકર્મ અનુસાર સંયોગ થયો, શરીર નો સંયોગ થયો, પૈસા નો સંયોગ થયો, મકાન નો સંયોગ થયો, ત્યારે એના હરખ ને નહીં વેચતા એમ કે છે.
બરોબર.
એના હરખ ને નહીં વેચતા એના વિયોગ નું જ્ઞાન સાથે
રાખવું,
ભાન સાથે રાખવું.
બરાબર.
હરખ વેચ્યા વિના રહેશે
નહીં.
સંયોગ ઈષ્ટ સંયોગ થાય અને હરખ કોને ન થાય એમ કે છે. સામાન્ય જગત ના પામર પ્રાણીઓને તો હરખ થાય છે, પણ જ્ઞાનીઓને એવો હરખ થતો નથી. તેથી વિયોગ ના કાળમાં તે દુખી પણ થતા નથી. આમ હરખમાં છલકાતા નથી તો આમ દુખી પણ થતા નથી.
બરાબર.
અને જે છલકાય છે એ દુખી થયા વિના રહી શકતા
નથી.
જે હરખ ને વેદે દુઃખ ને વેદ્યા વિના રહી શકે
નહીં
એનું દુઃખ નું વેદનું અનિવાર્ય છે.
બરાબર.
નિવારી ન શકાય.
શકાય
એ નિવારણ અહીંથી છે. તો પછી કોઈ એમ કે આ તો એવી ટર્મ એવી કન્ડિશન તમે મૂકો છો, તમે હરણ ન ભોગવો તો તમને દુઃખ ભોગવવાનું ન મળે, એટલે દુઃખ ન ભોગવવા માટે અત્યારથી અમારે અમારા સુખ નો ભોગ દેવો. આ આકરી શરત છે કે સુખ નો પ્રસંગ હોય ને સુખ નો અનુભવ, સુખ નો અનુભવ ન કરવો કેમ કે નહીં તો દુઃખ નો અનુભવ અનિવાર્ય થઈ પડશે. આ કઈ જાતની વાત છે?
અહીંયા
તો એમ કે છે કે ભાઈ તારે આખર માં સુખ જોઈએ છીએ, દુઃખ નથી જોઈતું અને સુખ જોઈએ છીએ, એવી તારી શરત છે.
સુખ જોઈએ છે,
સુખ જોઈએ છીએ ને દુઃખ નથી જોઈતું, એ અમારી શરત છે. અહીંયા ગુરુદેવ શ્રી ના વચન માં એ વાત છે કે તું સંયોગ નું સુખ ભોગવીશ તો તને વિયોગ નું દુઃખ ઉત્પન્ન થયા વિના નહીં રહે.
બરોબર.
તેથી દુઃખ નો ભોગવવું હોય તો સંયોગ ના સુખ નો ત્યાં તારે ભોગ દેવો પડશે. એ વાત કરવી કે ન કરવી જરા વિચારવા દે. પહેલા ભોગ દીવો કરવું પડે. ભાઈ અમે તને સુખ નો એક રસ્તો બતાવીએ છીએ. તમે સંયોગ ના કારણે જે ઉપજતું સુખ છે એ સુખ થી પણ તને સારું સુંદર સુખ મળે એવો આ ઉપાય છે.
બરોબર.
સંયોગ નું સુખ તો આકૃતા વાળું છે, કેમ કે એમાં બીજા કાર્યો કરવાની ઉપાધિ સાથે સાથે હોય છે.
બરોબર.
અનેક પ્રસંગો ઘરે હરખના આવે છે પછી એનો થાક લાગે છે. એ શું બતાવે છે કે શારીરિક પરિશ્રમ કોઈએ કર્યો હોય કે માનસિક પરિશ્રમ કર્યો હોય, માનસિક પરિશ્રમ ની સાથે પણ શારીરિક પરિશ્રમ તો કરવો જ પડે છે. કોઈનું સ્વાસ્થ્ય શારીરિક પરિશ્રમ કરેલું ન હોય તો એ માનસિક પરિશ્રમ પોતાના ધણીપણા ને કારણે ઉપાધિ ઊભી કરે છે અથવા ઉપાધિ સહિત એ પ્રસંગમાંથી પસાર થાય છે ત્યારે એને પ્રસંગ પૂરો થયા પછી હાશ થાય છે કે હાશ બધું એમ ખેમ પાર
આવી ગયો.
ઘરે દીકરીના લગ્ન હતા અને જાણે આવી હતી ને મોટા મોટા માણસો જાનમાં આવ્યા હતા પણ સારું થયું કે કાંઈ અઘટિત બનાવી નહીં બધું એમ ખેમ પાર
પડ્યો.
તે જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી એને ટેન્શન બહુ જોઈએ છે.
બરોબર
રહે છે
ને
શારીરિક પરિશ્રમ ન કર્યો હોય એનો અર્થ એ છે કે વ્રતના પ્રસંગમાં પણ અન્ય કાર્યોની ઉપાધિ અને આકુલતા વ્રતમાં એ ગૌણ કરે છે એટલે તે કાળે એને ખ્યાલ નથી આવતો પણ પાછળથી અનુભવ થાય છે કે હાશ હવે નિરાશ થઈ ગયો. એટલે ખરેખર હરખના પ્રસંગમાં કલ્પેલું સુખ ઉપાધિ અને આકુલતા સહિતનું હતું એમ ન્યાયથી અને વિચારથી સમજી શકાય છે. અહીંયા જ્ઞાની એવા સુખમાં લઈ જવા માંગે છે કે એને ઉપાધિનું સુખ નહીં પણ નિરુપાધિક સુખ મળે.
નિરુપાધિક વાહ બહુ સરસ.
અને એ સુખ ક્ષણિક પ્રસંગ પૂરતું નહીં પણ શરૂ થાય ત્યારથી અનંત કાળ પર્યંત આ જીવનમાં અને જીવન જીવન બદલ્યા પછી બીજા ભવમાં જાય તો પણ એને ચાલુ રહે.
વાહ વાહ.
અને ભવિષ્યના અનંત કાળ પર્યંત ચાલુ રહે શાશ્વત એવો જે જીવાત્મા એ જ્યાં સુધી શાશ્વત રહે ત્યાં સુધી એને એના સુખનો કોઈ સવાલ ઉભો ન થાય એવા શાશ્વત મૂળ સાચા સુખ નો અહીંયા ઉપાય છે. અને એમાં સંયોગના કાળે સંયોગની મીઠાશ નું સુખ ન ભોગવે ન લીએ તો પણ એને એ કાળે એને આત્માની શાંતિ નું સુખ ઉત્પન્ન થઈને એ સુખ ભોગવવાનું મળે. એટલે કે એના સુખ નો ભોગ નથી લેવાતો પણ એની ઉપાધિ નો ભોગ લેવાય છે.
ઉપાધિ નો ભોગ સારો
અને એની સામે શાંતિ મળે છે એવો આ ઉપાય છે.
તેથી
આ ઉપાય અને આ માર્ગ ને સુંદર માર્ગ કહેવામાં આવે છે.
વાહ વાહ વાહ.
શાસ્ત્રમાં એવી કથા
સુંદર માર્ગ
સુંદર માર્ગ છે એની હેજીઓ તમે પ્રશંસા કરો તમે અનુમોદન કરો તો તમને એ માર્ગ ની નજીક જવાનું બનશે.
બરોબર.
એટલે બહુ સરસ વાત લીધી છે અહીંયા કે જે જીવોએ જે આત્માઓએ જીવનકાળ દરમિયાન સંયોગ નો વિયોગ સાથે જ ભાવ્યો છે સંયોગ થવાના કાળમાં જ એને એના વિયોગ નું ભાન રાખ્યું છે કે આ સંયોગ પણ એક વાર છૂટવાનો છે તેથી એ સંયોગ મને અનુકૂળતાઓનો થયો તો પણ એના હરખમાં મારે છલકાવા જેવું
નથી
નહીતર વિયોગમાં દુઃખી એનું એક્શન નું રિએક્શન આવ્યા વિના
રહેશે
નહીં.
બરોબર.
એ વિજ્ઞાન નો નિયમ છે સાયન્સ નો આ નિયમ છે. જયારે સુખ નું એક્શન કરે છે એ એક્શન એટલે કાય છે ત્યારે એને વિયોગ ના દુઃખ ને નિવારી ન શકે એવી પરિસ્થિતિ છે.
બરોબર.
એ દુઃખ ને નિવારવા માટે એને આત્મશાંતિ અને આત્મિક સુખ ઉત્પન્ન કરીને સંયોગના કૃત્રિમ સુખ ને નહીં ભોગવવાનો અહીંયા શિખામણ આપવામાં
આવે છે. બહુ સરસ.
આટલી વાત. સુખ બે જાતના ઠીક ચાલો. દુનિયા આખી ને પ્રોબ્લેમ છે
સુખ જોઈએ છે અમારે
છે કે નહીં
છે ને સુખ જ જોઈએ છે
તો અહીંયા એમ કહે છે આ વિજ્ઞાન છે આમ ધર્મ કહેવાય છે પણ ધર્મ ને લોકો એમ સમજ્યા છે કે રૂઢિ રિવાજ તે ધર્મ છે જૈન ધર્મ નું એ સ્વરૂપ નથી. રિવાજ રૂપ જૈન ધર્મ નું
સ્વરૂપ નથી.
જૈન ધર્મ તો આત્મા એટલે ચૈતન્ય પદાર્થ અને જળ એટલે અચેતન પદાર્થ એ બંનેનું વિજ્ઞાન છે અને બંનેની અવસ્થાઓ એક્શન અરસપરસમાં એકબીજાને એકબીજા ઉપર શું અસર કરતા છે અને શું અસર કરતા નથી એના ગુણધર્મોનું એ વિજ્ઞાન છે, સાયન્સ છે.
બરોબર.
તો અહીંયા એમ કે છે કે સુખ છે એ જીવની એક અવસ્થા છે, સુખ અને દુઃખ એ જીવની
અવસ્થા
અવસ્થા છે અને જીવ એને ભોગવે છે.
બરાબર.
તો દુઃખને તો જગતનો કોઈ પ્રાણી ઈચ્છતો નથી, આ નિર્વિવાદ વિષય છે.
બરોબર.
સુખને સર્વ પ્રાણીઓ ઈચ્છે છે એ પણ નિર્વિવાદ
વિષય.
તો અહીંયા ચર્ચા એટલી છે કે સુખની જાતિ કેટલી, તો સુખની મુખ્ય બે જાતિ, એક કૃત્રિમ જાતિ છે અને એક અકૃત્રિમ જાતિ છે. એ અહીંયા જૈન ધર્મના વિજ્ઞાનનો વિષય છે.
બરાબર.
જે સંયોગના આધારે જે સુખ ભોગવવામાં આવે છે, સંયોગના લક્ષ્ય, સંયોગના નિમિત્તે, સંયોગના કારણે, અનુકૂળતાઓના કારણે, અનુકૂળ સંયોગોના કારણે જે સુખ ભોગવવામાં આવે છે એને કૃત્રિમ સુખ કહ્યું છે.
બરોબર.
અને કોઈ પણ જાતના સંયોગ વિના આત્મામાંથી ઉત્પન્ન થતું જે આત્માનું સુખ ભોગવવાનો એક પ્રકાર છે એને અકૃત્રિમ અથવા શાશ્વત અથવા સહજ કુદરતી સુખ કહેવામાં આવે છે. તો અહીંયા જે વિષય છે, પ્રસ્તુત વિષય છે, એમાં એમ કહે છે કે સંયોગના કાળમાં ઉત્પન્ન થતું જે કૃત્રિમ સુખ છે એ સુખ કૃત્રિમ, એ સુખ તને દુઃખનું, ભવિષ્યના દુઃખનું અત્યારે જ કારણ ઊભું થાય છે. એક બીજો પ્રેક્ટિકલ વિષય આમાં વિચારવા છે કે જ્યારે કોઈ પણ પદાર્થના વિયોગના કારણે દુઃખ થાય, પછી એ ગમે તે પ્રકારનો વિયોગ હોય, એ વિયોગના કારણે દુઃખ થાય તો એ આ દ્રષ્ટિએ વિચારે તો એને સીધું સમજાય કે આ દુઃખ કેમ થયું. જરાક અંદર તપાસવાનો વિષય
તપાસીએ
તો એને સ્પષ્ટ ખ્યાલ આવશે કે આ પદાર્થના સંયોગ વખતે જેટલી મીઠાશ,
બરોબર, મીઠાશ,
જેટલું સુખ નો અનુભવ કર્યો હતો એનું આ રિએક્શન આવ્યું છે. એ સમજી શકાય એવો વિષય.
બરોબર.
એટલે અહીંયા ગુરુદેવશ્રી એ સમજાવે છે કે જેણે જીવનકાળમાં સંયોગનો વિયોગ સાથે જ ભાવ્યો છે, સાથે જ્ઞાન કર્યું છે એમને પણ ભાવ્યો છે, કેમ કે સંયોગને અનુકૂળતાની ભાવનાથી જીવ ભાવે છે તો એને સંયોગના કાળમાં વિયોગને ભાવવો જોઈએ.
ભાવવો, ભાવના,
એને ભાવના પ્રધાનતાથી વિષયને સમજવું જોઈએ.
વાહ વાહ વાહ.
જેમ સંયોગ આવે ત્યારે અનુકૂળતાની ભાવનાઓ અંદર લાગણીઓ ઉત્પન્ન થાય છે, ભાવના છે, લાગણી, ફિલિંગ્સ છે, એવું જ અહીંયા એ જ કારણમાં વિયોગનો ભાવના ઉત્પન્ન થાય તો એને કૃત્રિમ સુખી વખતે ઉત્પન્ન થાય. એની ત્યાં જ્ઞાનની દશા એકદમ સ્થિર અને ખુલ્લી રહી જાય. જ્ઞાન તો ત્યારે એનું ગડબડવાળું થાય છે કે કાંઈ અનુકૂળતાના રાગના પ્રવાહમાં ખેંચાઈ જાય છે, કા પ્રતિકૂળતાના દ્વેષના પ્રવાહમાં એ ખેંચાઈ જાય છે, ત્યારે એની બુદ્ધિમાં જ્ઞાનમાં ગડબડ થાય છે. જો અનુકૂળતાના સુખના કારણમાં વિયોગને ભાવતા જ્ઞાનને સ્થિર રાખે તો એને અનુકૂળતામાં પણ એના વિયોગની ભાવના ભાવી છે, તેથી વિયોગ થતા થતી વખતે તેના વિયોગના કાળે એને ખેદ નહીં થાય.
બરોબર,
એના વિયોગ ના કાળે એને ખેડ
નહીં થાય.
વેપાર નો દાખલો વિચારવા જેવો છે કે માલ ખરીદીએ છીએ એની સામે રૂપિયાનું પેમેન્ટ કરવું પડે છે, ત્યારે એ પૈસાનો તિજોરીમાંથી વિયોગ થાય છે, બેંક બેલેન્સ માંથી વિયોગ થાય છે, પણ દુઃખ નથી થતું. થાય છે
નહીં, દુઃખ નથી થતો.
માલ આવ્યો ત્યારે હરખ થયો હતો, ભીનુભાઈ એક સિંહ નો ખટારો લીધો, રાજી રાજી થઈ ગયા, ઠેકડા મારવા
ગયા,
તેને ખબર છે કે આ માલ આવ્યો છે એની સામે સાંજે એનું પેમેન્ટ કરવાનું છે, ન તો આવતી વખતે હરખ છે માલ નું, ને ન તો પૈસા જાય ત્યારે એનું દુઃખ
છે.
એનું કારણ શું છે? આ તો રોજ રોજિંદા એ સંયોગ ના કાળે પૈસા ના વિયોગ નો ખ્યાલ છે, અને ઇક્વલ એમાઉન્ટ છે.
બરોબર,
જો એને પૈસાની ટર્મ માં વિચારવામાં આવે તો એની એમાઉન્ટ સરખી છે. એ અહિયાં જે અનુકૂળતાનો સંયોગ થાય છે એના પુણ્યના પરિણામ તે પહેલા ખર્ચા છે.
બરોબર,
શું
પુણ્યના પરિણામ?
એ પુણ્ય બાંધ્યું છે ને,
બાંધ્યું છે,
એ કમાણી છે એની. એટલે એ જે માલ આવ્યો છે એ કઈ મફત આવ્યો
નથી. બરોબર, એમ જ
એમ છે. અને માલ જાય છે ત્યારે પણ એ મફત ગયો નથી, એને એના એ અંગેના પરિણામ એને પહેલેથી નિશ્ચિતપણે બાંધ્યા છે. એટલે કે સંયોગ ને વિયોગ થાય એવા જ પ્રકારના એ પુણ્યના મર્યાદિત પરિણામ. એટલે એમાં હરખશોક નો કોઈ પ્રસંગ નથી.
બરોબર,
હરખશોક નું કોઈ કારણ નથી. એમ આગળ પાછળ ના જે વસ્તુ વિષયક વિજ્ઞાન ના જેટલા પાસા છે એ વિચારીને જો જીવન જીવવામાં આવે તો રોજિંદા જીવનમાં પણ નહીં ધારેલી શાંતિ રહી શકે છે.
બરોબર,
અને અનેક પ્રકારની ઉપાધિઓનું જે દુઃખ છે એ દુઃખથી ઉપાધિના સંયોગ વિયોગના કાળમાં પણ એ દુઃખથી મુક્ત રહી શકે છે.
બરોબર,
ખરેખર તો ધર્મ એ રૂઢિ અને રિવાજનો વિષય નથી, એ અંધશ્રદ્ધાનો એ વિષય નથી, પણ શાંતિથી જીવન કેમ જીવી શકાય એમ એ વિજ્ઞાન છે, અને સુખની પ્રાપ્તિ માટે એ સમજવું જરૂરી છે.
વાહ, બહુ સરસ.
શાંતિમય જેને જીવન જીવવું હોય એને એ વિજ્ઞાન સમજવું, એ વિષય સમજવો, અને એ પ્રકારે એ જીવનનું ઘડતર કરવું એ જરૂરી છે અને આવશ્યક છે. જ્યાં સુધી એવી જરૂરત સમજાતી નથી ત્યાં સુધી આ વિષયનો યોગ્ય પ્રકારે પુરુષાર્થ અથવા પ્રયત્ન થઈ શકતો પણ નથી.
બરોબર,
જે લોકો રૂઢિગતપણે આવે છે આ ક્ષેત્રમાં, ધર્મના ક્ષેત્રમાં,
બરોબર,
પછી ભલે સોનગઢ જાય કે ભલે પછી ગમે ત્યાં જાય, એ પોતાને માનેલું હોય ત્યાં જાય, પણ જ્યાં સુધી સમજણ પૂર્વક આ વિષયમાં પ્રવેશ ન કરે ત્યાં સુધી એને સુખ દુઃખ ની સમસ્યા છે, એ પ્રોબ્લેમ એનો હલ થતો
નથી. બરોબર,
એટલે અહીંયા આવી લીધું છે કે તેને તેના વિયોગના કાળે ખેદ નહીં થાય, ખેદ નહીં થાય એટલે દુઃખ નહીં થાય.
બરોબર,
એ દુઃખ મટાડવા માટેની આ વાત છે.
બરોબર,
દુઃખ મટાડવાની જેને જરૂરત લાગે એને એનો અહીંયા પ્રયત્ન કરવા યોગ્ય છે. એટલી વાત
છે. સંયોગ ને વિયોગ બંને વખતે અલૌકિક સુખ તમે તો
સંયોગ વખતે પણ આ કૃત્રિમ સુખ નો ભોગ લેવા છે એનું શું આ સવાલ થાય છે?
અલૌકિક સુખ મળે એ મોટો ખરેખર,
કેમ કે એ શાંતિ અને એ સુખ નો ખ્યાલ નથી, સમજણ નથી,
સમજણ નથી,
તેથી એને એમ થાય કે આ સુખ કેમ મૂકી દેવું, અત્યારે જે સુખ ભોગવાય છે એ સુખ કેમ છોડી દેવું, ભાઈ એ સુખ ના મૂળમાં દુઃખ રહ્યું છે. દુઃખ તે સુખ
નહીં. શ્રીમદ
જય જેની પાછળ દુઃખ ઉભું હોય એને સુખ કહી શકાય
નહીં,
અથવા એ સાચું સુખ નથી. તેથી સંયોગના કાળે કૃત્રિમ સુખને નહીં ભોગવતા આત્મિક સુખને ભોગવવાનો માર્ગ અને ઉપાય પ્રાપ્ત કરવો
જોઈએ.
બરાબર છે, પણ આજે કાલ છે, કાલે તું છો કે નહીં? પણ દીકરા નો વિચાર કરે છે ને દીકરા ના દીકરા ને એના દીકરા નો વિચાર કરે છે કે મકાન બાંધો તો 200-500 વર્ષ સુધી હલે નહી એવો પાયો નાખો.
બરોબર,
પાયો નાખો એમ નહી, એની ઈટ એ ઘરવી જોઈએ. અભિપ્રાય આમ છે, આજ પછી કાલે ગમે છે, અભિપ્રાય તો આવો કયો
છે.
એનો અર્થ શું છે કે કાળનો વિચાર કરે છે, પણ અજ્ઞાનને કારણે એ પોતાની જાતનો વિચાર કરતો નથી. સંયોગનો જેટલો એ વિચાર કરે છે એટલો એ જીવ પોતાની જાતનો વિચાર કરતો નથી. એટલે એને જ્ઞાનીઓએ એના એનામાં બુદ્ધિ અને જ્ઞાન હોવા છતાં એને અજ્ઞાન એવું નામ આપ્યું છે. તો એ પણ એક જાતનું જ્ઞાન, પણ વિપરીત જ્ઞાન ને ઊંધા જ્ઞાન ને અજ્ઞાન કહેવામાં આવે છે. 243 છે એ પણ આ વિષયનો અનુરૂપ જ છે, ચાલુ વિષયના સાથે સુસંગત વિષય છે.
બરોબર,
દેહ તો તને છોડશે, સંયોગમાં એક દેહનો પણ સંયોગ છે, એટલે એ વિષય એની અંદર સંકલિત છે.
બરોબર,
કે દેહ તો તને છોડશે પણ તું દેહને દ્રષ્ટિમાં છોડ એની સામાન્ય રીતે માણસ મૃત્યુનો વિચાર કરવા પણ તૈયાર નથી. આ જગતમાં કોઈ માણસ મૃત્યુને સંભાળવા તૈયાર નથી.
બહુ ડર લાગે,
સંભાળવા તૈયાર નથી, એવો એ બહુ દુઃખદાયક વિષય છે.
હાજી,
સર્વ જીવોને
દુઃખદાયક વિષય છે.
દેહનો ત્યાગ, દેહનું છોડવું ભલે તે અનિવાર્ય છે એમ જાણે છે, તો પણ એને એ સંભાળવા પણ તૈયાર
નથી. બરાબર,
એમાં જો કોઈ મોટો રોગ આવ્યો હોય કેન્સર જેવો અને એને ખ્યાલ આવે કે હવે મુદત લાંબી
વધે,
ત્યારે તો છાતીના પાટિયા પહેલેથી ભીસાવા
લાગે. બરોબર, એમ જ થાય
છે કે નહીં?
બરોબર,
તો કહે છે કે ભાઈ આ એક એવો માર્ગ છે, આ એક એવો ઉપાય છે કે મૃત્યુ સામે દેખાય તો પણ તું હસતા હસતા એ પ્રસંગને વધાવી લે એવી શાંતિ તને જતું જાળવી શકે.
વાહ વાહ,
એવો આ વિષય છે.
બહુ સરસ,
એવો આ જબરજસ્ત વિષય છે.
વાહ,
એની કિંમત બીજી કોઈ રીતે થઈ શકે નહીં.
બરોબર,
જેના ખ્યાલ માત્ર થી ને જેના સાંભળ માત્ર થી જીવ દુઃખી દુઃખી થાય અને એ વિચાર થી પણ દૂર થવા ચાહે તો એ પ્રસંગ ની નજીક જવા કોણ ચાહે?
બરોબર, કોઈ ચાહે,
કોઈ ચાહે. એનો ઉપાય પણ મહાપુરુષોએ
દર્શાવ્યો
છે.
વાહ વાહ,
એટલે એની કિંમત બહુ મોટી છે.
બરોબર,
એની કિંમત મોટી છે. એનું કારણ છે કે આવા અનિવાર્ય પ્રસંગોને પણ દુઃખ સાથે નહીં પણ સુખ સાથે, સુખ સાથે એમાંથી પસાર થઈ શકાય એવી પરિસ્થિતિ થઈ શકવા યોગ્ય છે. એટલે એનું આ ઉપાય અમારે એવું
છે
કે બે તો તને છોડશે, શરીર તો એક કાળે જરૂર છૂટવાનું
છે,
અને એના ચિહ્નો જેમ જેમ સમય જાય છે તેમ તેમ બહાર આવતા જાય
છે.
શરૂઆત થઈ જાય છે, ત્યાર પછી શરીર ના ફેરફારો રસાયણ ભસ્મો ખાતા હોય એને પણ,
એને પણ બરોબર એમ જ છે.
સોનું ખાતા હોય એને સોનાની ભસ્મો છે, ભસ્મો કરવાળાની ભસ્મ, સોનાની ભસ્મ, સહસ્ત્ર પુટી અદરક ભસ્મ
બધું ખાઈ જતો,
તો પણ એ શરીરના ફેરફારો શરીરમાં શિથિલતા થવી, ચામડી ઉપર કરસલી આવવી
આવી
એ આવ્યા વિના રહી શકશે
નહીં. બરાબર,
એ સિગ્નલ છે બેટા.
હવે
જીવ મૃત્યુની નજીક જઈ રહ્યો છે એના એ બધા
સિગ્નલ છે.
સિગ્નલ છે, ગાડી આવે છે,
આવે છે.
ચેપ પડે, ચેપવું હોય તો
જા.
વાહ, એ વિષય છે.
ગુરુદેવ બતાવે
કે દેહ તો તને છોડશે, તારે ભલે શરીર ન છોડવું હોય, તને એમ થાય કે હું આ શરીરમાં કાયમ રહું, અને બધા પ્રાણીની એવી જ ઈચ્છા હોય છે. પછી વિષ્ટાનો કીડો થાય તો પણ એ શરીર છોડવા માંગતો
નથી.
ત્યાંથી માંડીને રાજા મહારાજા શ્રીમંતથી માંડીને કોઈ પણ અવસ્થામાં કોઈને શરીર છોડવું નથી. તો પણ કહે છે કે શરીર તો તમે છોડશે, એક વિષય ગુરુદેવ શ્રી ના શ્રીમુખ થી નીકળેલા વચનો છે, અને ઘણી અમૂલ્ય વાતો એ કરતા ગયા
છે. અમૂલ્ય વાત
કહે છે કે દેહ તો તને છોડે જ, પણ તું દેહ ને દ્રષ્ટિમાં છોડ ત્યારે નહીં છૂટે. આપ વાત કરવા માંગીશ તો કે આયુષ પૂરું નહીં થાય
નહીં છૂટે
તો દેહ છૂટશે
નહીં,
એવા પ્રસંગો બિના છે. ભાઈ કે માણસ ઝેર ખાય, માકડ મારા બીજી બીજી દવા પી લે છે ને, જો આયુષ બળ હોય એટલે આયુષ હોય એને
હોય,
તો હોજરી એવી તાકાત વાળી હોય
ફૂંટી
થઈ જાય છે, અંદર થી ઉલાડીને બહાર ફેંકે,
ફેંકી દે,
ઘેર ને ઉલાડીને
બહાર ફેંકી દે,
બહાર ફેંકી દે.
બરાબર,
મરે નહી.
બરાબર,
થોડીક અસાતા હોય તો એને અસાતા વિધવાનો તે કાળ છે, એટલે ઝેર પીધું છે, પણ એમ મૃત્યુ ન થાય. એટલે દેહ રાખતો રહેતો નથી, છોડ્યો છૂટતો નથી. દરેક સંયોગ નું એવું છે, આ તો શરીર સંયોગ ની વાત છે, પણ તમામ સંયોગો લાવ્યા લવાતા નથી અને કાઢ્યા જાતા નથી. આમ છે શ્રીમદ રાજચંદ્રજી ના જીવનકાળ દરમિયાન એમ લખે છે, નાની ઉંમર થી એ આ વિષયની અંદર એમનો પ્રવેશ હતો, આત્માના તત્વજ્ઞાનના વિષયનો આ એમનો પ્રવેશ હતો. સુખ શું ને દુઃખ શું એમનું તાત્વિક જ્ઞાન એમને હતું. ત્યારે એમ વિચારે છે કે સુખ માટે તો કોઈ સંયોગો વધારવાની મારે જરૂર નથી, મને આત્મામાંથી આત્મિક શાંતિ અને આત્મિક સુખ તો મળે છે, અને એ કેળવણી મારા આત્માની મેં કરેલી છે, અને તેથી કરીને બીજી ઉપાધિ વાળીને સંયોગ વધારીને એ સુખ મેળવવાની મારે કોઈ જરૂરિયાત મળે.
બરોબર.
તેથી એ બાજુમાં એમનો કોઈ એવો સક્રિય પ્રયત્ન નહોતો. નિષ્ક્રિય પૂર્વકલ્પના ઉદયને લઈને એમના કાર્યો નિષ્ક્રિયપણે ચાલતા, ઉદાસ ભાવે ચાલતા હતા, અને સંયોગમાં વેપાર વગેરેની ગતિ પૈસા વધતા જતા હતા.
બરોબર.
ફોરેન સુધીનો વેપાર એમની પેઢી એ જમાનામાં કરતી હતી, બે વર્ષ પહેલા. જેથી આટલા સાધનો હતા, એ જમાનો પરદેશ સાથેનો એમનો વેપાર હતો. ત્યારે એમને ઠેકાણા વિશે એક નોંધ લખી છે, આમ તો કાવ્ય રૂપે છે. એમાં એમ લખ્યું કે આ વેપાર આદિ વ્યવસાય વધારવાની ઈચ્છા નથી, છતાં પણ એક રંચ માત્ર એ પ્રવૃત્તિ ઘટતી નથી, એ પ્રસંગ ઘટતો નથી ને વધતો જાય છે. એવું જ કોઈ પૂર્વકર્મ છે? અહીંયા તો એટલો પોઈન્ટ છે.
બરોબર. પૂર્વકર્મ
કે ઈચ્છે તો વધે ને ન ઈચ્છે તો ન વધે એવું પણ નથી.
ઠીક. બરોબર.
ઈચ્છા નહોતી ને વધતું હતું, અને ઘણા ઈચ્છા રાખે ને જાણવા મારે તો પણ ન વધે. એનું શું કારણ છે? એ પૂર્વકર્મનું કારણ છે.
બરોબર.
એમાં વર્તમાન પ્રયત્ન તો નિમિત્ત માત્ર છે, કોઈ પ્રયત્નથી નુકસાન જાય તો એ પ્રયત્ન ખોટનું નિમિત્ત ગણાય છે, લાભ થાય તો લાભનું નિમિત્ત ગણાય છે.
બરોબર.
બને છે પૂર્વકર્મના ઉદય પ્રમાણે. અહીંયા એમ કેવું છે કે શરીરનો જે સંયોગ છે આ જીવને, એનો વિયોગ નિશ્ચિત છે, અને એ કઈ સમજાવવાની એના માટે દલીલ ને આર્ગ્યુમેન્ટ આપવાની જરૂર છે
નહીં.
સર્વ સામાન્ય બધાને અનુભવ ગોચર છે, કેમ કે 12 મહિનામાં તો 1-2-4 પ્રસંગ તો
બને.
અંતિમ સંસ્કાર કોઈના ને કોઈના કરવા જવાનો પરિસ્થિતિ ઉભી દરેકને થાય ને.
બરોબર.
એટલે એ પરિસ્થિતિ અનિવાર્ય છે. એમાં જે દુઃખ થાય છે, દુઃખને જો છોડવું હોય, દુઃખને મટાડવું હોય, પછી સ્વજનના મૃત્યુનો કાળ હોય કે પોતાના મૃત્યુનો કાળ હોય, પણ એ દુઃખને મટાડવું હોય તો દૃષ્ટિમાંથી શરીરને છોડી દેવું જોઈએ. એમ કે છે શું અહીંયા ઉદ્દેશ છે?
દૃષ્ટિમાંથી
દેહને છોડવો જોઈએ. જ્યારે દેહ છે ત્યારે પણ આટલી વાત છે.
હાજી, બહુ સરસ.
શરીર નો સંયોગ ઉપસ્થિત છે, હાજર છે
અત્યારે,
ત્યારે એને એની દ્રષ્ટિ છોડી દીધી
જોઈએ.
એમ કેવું છે?
હાજી.
આ વિષય તો વિશેષ ગંભીર અને ઊંડો છે.
હાજી.
દ્રષ્ટિમાંથી દેહને છોડવું એટલે શું? એમ કેવું કે દ્રષ્ટિમાંથી દેહને છોડવો એટલે દેહ તો હું છું એવી દેહાત્મ બુદ્ધિ છોડવી. અજ્ઞાનથી લઈએ એટલે
સમજાશે.
દ્રષ્ટિનો વિષય સૂક્ષ્મ છે ને,
હાજી.
એટલે એને દ્રષ્ટિના વિષયને પણ શાસ્ત્રકારોએ, એટલે કે આ વિજ્ઞાનના જે કુશળ એક્સપર્ટ જ્ઞાતા જાણકાર છે એવા શાસ્ત્રજ્ઞોએ આ વિષયને જ્ઞાનની પ્રધાનતાથી સમજાવ્યો છે કે દેહાત્મ બુદ્ધિ, દેહ તે હું છું એવી શરીરમાં જે આત્મબુદ્ધિ છે એ આત્મબુદ્ધિ છોડી દેવી. સમજાવવાની ભાગ્ય જરૂર છે કે બીજા સંયોગોમાં આત્મબુદ્ધિ કરવી તે સમજાવવાની જરૂર રહેતી.
દેહમાંથી શરૂઆત કરી ખરાબ થઈ.
જો શરીરમાં આત્મબુદ્ધિ કરવાનો નિષેધ છે, મનાય છે, તો પછી બીજા સંયોગોમાં આત્મબુદ્ધિ કરવી એ વાત તો કોઈ કાળે ન કરવી જોઈએ એમ સમજાવવાની જરૂર રહેતી.
આવી જ ગયો.
આત્મબુદ્ધિ એટલે શું? કે શરીરની શાખામાં રખાવું નહીં અને શરીરની શાખામાં ખેડાવું
નહીં. બરાબર,
એક વાત તો છે કે શરીરની શાખામાં તો કઈ બહુ હર્ક નથી થતો. સામાન્ય રીતે તંદુરસ્તી સારી હોય, વજન જોઈતું પૂરતું હોય, શરીરનું ઓવરવેઇટ પણ ન હોય ને અંડરવેઇટ પણ ન હોય, દુબળો એનો હોય ને જાડો એનો હોય, તો એને એમ લાગે કે ચિત્ત પ્રસન્ન રહે છે, શરીરમાં રોગ નથી અને શરીરની તંદુરસ્તી સારી છે, એટલે મન પણ પ્રસન્ન રહે છે. તો બીજો તો કઈ હરખ કરવાનો સવાલ રહેતો
નથી.
પણ જયારે શરીરની અશાતા ઊભી થાય છે ત્યારે તો એમ દુઃખ ઉત્પન્ન થયા વિના રહેતો
નથી,
અને એ દુઃખ ને તો મટાડવાનો પ્રયત્ન થાય થાય ને
એનું શું કરવું.
જો રોગના પાવમાં દુઃખ મટાડવા માટે એનો ઉપાય કરવાની દોડા દોડી જે કઈ પ્રયત્ન કરવો પડે છે, એ એટલો દુઃખ રોગના કાળમાં થાય તો મરણના કાળમાં કેટલા ગણું થાય,
ઘણું થાય,
ઘણું દુઃખ થાય, એ તો આપોઆપ સમજી શકાય એવું
છે.
એ દુઃખ કેમ મટાડવું? કે દેહાત્મ બુદ્ધિ મટે તો દુઃખ મટે
મટે,
આ તો સિદ્ધાંત થયો.
બરોબર,
શરીર મટે હું છું એવી આત્મબુદ્ધિ મટે તો એને દ્રષ્ટિમાંથી દેહની દ્રષ્ટિ છૂટી અને આત્માની દ્રષ્ટિ થાય.
બરોબર,
આ તો એક સાઈડ ની નેગેટિવ વાત છે.
હાજી,
કે શરીરમાંથી દ્રષ્ટિ છોડ એટલે બુદ્ધિ આત્મબુદ્ધિ છોડ, એ તો નેગેટિવ વાત છે.
બરોબર,
એનું પોઝિટિવ પાર્ટ પાછું એવું છે કે આત્માના આત્મબુદ્ધિ કર, એ અહીંયા અનર્પિત છે.
અનર્પિત, બરાબર,
એક વાતમાં બીજી વાત ગર્ભિત રીતે રહેલી હોય છે ત્યાંમાંથી એ નીકળે છે કે શરીરમાંથી આત્મબુદ્ધિ છોડ, એનો અર્થ એ છે કે આત્મામાં આત્મબુદ્ધિ તો
કર. વાહ વાહ,
એ વાત છે.
બરાબર,
એટલે એમ છે કે જો આત્મામાં આત્મબુદ્ધિ કરવામાં આવે તો શરીરમાંથી આત્મબુદ્ધિ છૂટે
છૂટે.
બહુ લાઇટલી હળવાશથી વાત લઈએ,
બહુ સરસ બહુ સરસ
બને એટલા શબ્દ પ્રયોગ પણ
આજે
કરીએ છીએ અને એકદમ ઊંચા લેવલમાં તત્વ જ્ઞાનને નહીં લેતા.
બરાબર,
શૈલી શૈલી લઈએ છીએ. આત્મામાં આત્મબુદ્ધિ કરવી એટલે આત્મા સ્વરૂપે પોતે જીવ સ્વરૂપે છે છે એમ માનવું છે. જે શરીરમાં આત્મબુદ્ધિની કલ્પના થઈ છે એ કલ્પનાને છોડી દેવી છે.
બરોબર, શરીર તો મારું છે ને કલ્પના તમે
મારું ન હોય તો કાયમ સાથે રહેવું
જોઈએ.
જો શરીર આ જીવનું હોય, એટલે કહેવાય છે કે તમારા જીવનું આ શરીર ને મારા જીવનું આ શરીર, આના જીવનું આ શરીર એમ કહેવાય છે.
હાજી,
તો એ તો શરીર શરીર વચ્ચેનો તફાવત બતાવવા માટેની વાત છે.
બરાબર, ખરેખર
પણ ખરેખર કોઈ જીવનું કોઈ શરીર નથી.
નથી, બરોબર,
કોઈ જીવનું કોઈ શરીર કેમ નથી?
કેમ નથી?
જીવ ચૈતન્ય પદાર્થ છે, શરીર છે એ અનેક રજકોના સંયોગનો બનેલો એક સમૂહ સંયોગી પદાર્થ છે.
બરોબર,
જેને શરીર એવું નામ દેવામાં આવે છે, પણ ઘણા રજકોણોનો એ સમૂહ છે. રોજ એમાં પ્રતિક્ષણ અનેક રજકોણોનું આવાગમન થાય છે. નવા રજકોણો એમાં ચોટે છે અને જૂના રજકોણો કેટલાક રજકોણો એમાંથી છૂટા પડે છે. આ મૂળમૂત્રથી છૂટા પડે છે, પસીનાથી છૂટા પડે છે, અનેક પ્રકારે દુબળો થાય છે, ગાળા થાય છે, અનેક પ્રકારના રજકોણોનું ભળવું અને રજકોણોનું જાળવું શરીરમાં કાયમ થયા જ કરે છે.
હાજી,
આત્મામાં એક રજકણ ચોંટતો નથી, હળતો નથી, કે કોઈ રજકણ એમાં ચૂંઝતો નથી. કેમ કે રજકણ વાળો તત્વ નથી. પદાર્થ છે, ચૈતન્ય પદાર્થ છે, અખંડ અભેદ પદાર્થ છે, એમાંથી આવું જોવું કઈ
થતું
નથી. એ બંને જુદી જુદી જાતના પદાર્થો છે. ચૈતન્ય પદાર્થ ની જાત ચેતના રૂપ જુદી છે, જેમાં જ્ઞાન બુદ્ધિ સુખ વગેરે અનેક પ્રકારના ભાવો અનુભવ ગોચર થાય છે. સુખ દુઃખ ની લાગણી બુદ્ધિ જ્ઞાન વગેરે અનુભવ ગોચર થાય છે. અને રજકણ ની અંદર, જળ રજકણ ની અંદર એનો અનુભવ થતો નથી. જળ ને સુખ નથી, જળ ને દુઃખ નથી, જળ ને જ્ઞાન નથી. તેથી કોઈ જીવ નો જળ નથી ને જળ નો કોઈ જીવ નથી.
બરોબર એમ જ છે.
એ વિજ્ઞાન અનુસાર આ જીવ નો આ દેહ નથી. એ વિજ્ઞાન અનુસાર આ જીવ નો
આ દેહ નથી. બરાબર. અત્યારે
હોય તો એનો, એ હોય તો એનાથી છૂટો પડે
નહીં, સાબિત થાય. બરોબર.
રજકણ બધા નિખાઈ જાય છે, એની રાખ થાય છે, એ હવામાં ઉડી જાય. રાખે પાસે રહેતી નથી. નહીતર તો સ્મશાનમાં એટલા ઢગલા થયા હોય કે અત્યારે એ ડુંગળા ઉપર ચડવાની કોઈ પરિસ્થિતિ રહે નહીં.
બરોબર.
પણ એ બધું નિખાઈ જાય છે. એનો અર્થ એ છે કે તું તારી જાતને ઓળખ. આત્મામાં આત્મબુદ્ધિ કરવા માટે એનો સરવાળો અહીંયા આવે છે કે તું તારી જાતને
ઓળખ. આત્મા દેખાતો નથી.
દેખાય એટલું જો તમે માનતા હો તો તમે તમારા વાસાને ન માનતા હો. વાસો દેખાય છે,
નહીં દેખાતો?
ક્યાં દેખાય
છે?
છે કે નહીં?
છે ને.
ત્રણ પેઢી એ, ચોથી પેઢી એ ફલાણા મારા દાદાજી હતા, એ વાત ને તમે કેમ સ્વીકારો છો? જેટલું દેખાય એટલું સ્વીકારવાનું આ જગત માં ખરેખર છે
નહીં?
ન્યાય સંપન્ન જેટલી વાત હોય અને અનુભવ થી સિદ્ધ થતી સત્ય થતી હોય તો એને સ્વીકારવી જોઈએ.
બરાબર. એમ જ
આત્મા જળ પદાર્થ ની જેમ આંખ થી ભલે ન દેખાતો હોય તો હવા ક્યાં આંખ થી દેખાય છે? પંખો ચાલે છે, ઠંડી નો સ્પર્શ થાય છે, ગરમી નો દૂર કરવામાં આવે છે, સમજી ને પંખો ચલાવીએ છીએ. હવા આંખ થી નથી દેખાતી. એ સ્પર્શેન્દ્રિય દ્વારા સ્પર્શ ના જ્ઞાન માં એ આવે છે. એટલે કે જ્ઞાન માં આવે તેના અસ્તિત્વ ને સ્વીકારવું જોઈએ.
બરાબર.
હવા જ્ઞાન માં આવે તેના અસ્તિત્વ ને સ્વીકારવામાં આવે છે કે નહીં? અનેક વાયરલેસ સાધનો અત્યારે ઇલેક્ટ્રોનિક્સ ના થયા છે. તો વિજ્ઞાનીઓ એમ કે છે કે હવા જે વાતાવરણ ની અંદર જે કઈ સચવાઈ રહે છે એને પકડી શકાય છે. જે કઈ અવસ્થાઓ જળની ઉભી થાય છે વાતાવરણમાં એને પણ કેન્દ્રિત કરીને એને મૂર્ત રૂપે જોઈ શકાય છે. આજુ આપણે જોઈએ છીએ, તેને સાંભળીએ છીએ, જોઈએ છીએ, કઈ રીતે એને રેડિયો થી સાંભળીએ છીએ, ટેલિવિઝન થી જોઈએ છીએ. સ્વીકાર્યું કે ન
સ્વીકાર્યું
એના અસ્તિત્વને સ્વીકારવું પડે
છે.
ભલે એ કરોડો માઇલ દૂર હોય તો પણ એના અસ્તિત્વને સ્વીકારવું પડે છે. તો અહીંયા એમ કે છે કે તને તારા જ્ઞાન નો અનુભવ થાય છે.
થાય છે
એવા જ્ઞાન સ્વભાવી જીવ નામના પદાર્થ ને તું નથી સ્વીકારતો એ વાત પણ તારી પૂરેપૂરી સાચી છે. એને પણ સ્વીકારે છો નથી સ્વીકારતો કે ભાઈ આ શરીર માં જીવ હોય ત્યાં સુધી બધા ખેલ સાચા છે અને પછી બધા ખેલ
ખોટા છે.
એ જીવ ના અસ્તિત્વ ને સ્વીકાર્યું કે નહીં?
સ્વીકાર્યું.
મૃત્યુ થાય છે, દેહ નો આકાર પડેલો રહે છે, ભાઈ સાહેબ નથી એમ કહેવામાં આવે છે.
જીવ રહ્યો, જીવ રહ્યો,
એ તો રહ્યો ભાઈ. આ પુરુષો ને હજુ દેહ ની પેલા તો હાલતા ચાલતા હતા, બોલતા હતા, વાત કરતા હતા, બધા હું છે હજુ તો તો એ બધા હું આવ્યો ને ગયા એમ કે છે. એનો અર્થ તેના અસ્તિત્વને સ્વીકારવામાં
આવે છે.
આવે છે અહિયાં તો એટલી જ વાત છે કે એનું અસ્તિત્વ જે સ્વરૂપે છે એ સ્વરૂપે એને સ્વીકારવાની જરૂર છે. જીવના અસ્તિત્વને નથી સ્વીકારતા જગતના જીવો?
સ્વીકારે છે.
બધા પ્રાણીઓ સ્વીકારે છે. જીવના અસ્તિત્વને બધા સ્વીકારે છે. એની ગેરહાજરી થતા એની એના દેહની અંતિમ ક્રિયા બધા બરાબર વ્યવસ્થિત રીતે જે તે પ્રકારે કરે છે
બરાબર.
એટલે એના અસ્તિત્વને નથી સ્વીકારતા એમ નથી, પણ એનું અસ્તિત્વ જે સ્વરૂપે છે એ સ્વરૂપમાં ભૂલ હોવાથી શરીરમાં આત્મબુદ્ધિની કલ્પના થાય છે. એ તમામ દુઃખના મૂળનું ઉત્પાદક કારણ છે એમ અહીંયા કહેવા માંગે છે.
બરોબર.
અહીંયા જે આ ભૂલની અંદર જે શાસ્ત્રમાં કહેવા માંગે છે એટલી જ વાત કહેવા માંગે છે. જીવને તો બધા સ્વીકારે જ છે અને તેથી તો એમ કે છે કે કોઈ જીવને દુઃખ ન દેવું, બધા જીવ સુખી થાવ,
સુખી થાવ,
એ બધી વાત જીવને સ્વીકારવા વગર છે. મારો જીવને પણ મને સુખ થાવ, મને પણ જીવને દુઃખ થાવ, પણ એને દેહમાં આત્મબુદ્ધિ માની હોવાથી સુખ દુઃખ ની અગવડ સગવડ પણ એ બહાર જળમાં કરે છે.
બરોબર.
પોતાને જળ સમાન સ્વીકાર્યો હોવાથી એ સુખ દુઃખ ની વ્યવસ્થા પણ જળમાં કરે છે અને સુખ દુઃખ ની વ્યવસ્થા એ જીવમાં વિચારતો
સ્વરૂપે ભગવાન
સ્વરૂપે તો એ જીવ છે. એ શાસ્ત્રકાર એમ કે છે, જ્ઞાનીઓ એમ કે છે કે દરેક જીવ સરખા છે.
સરખા
જાતિ એ દરેક જીવ સરખા છે. સરખા છે એટલે કેવા છે?
કેવા છે
કે જેવા સિદ્ધ પરમાત્મા છે એવા છે એમ કે છે.
અહીં ચાકરો લગાવ સર્વ જી છે સિદ્ધ સમ બહાર આવતા એન્ટ્રન્સ માં છે.
એ ગુરુદેવ શ્રી
હાજી
ખાસ શાસ્ત્ર 19 વખત આવ્યા છું. બીજા અનેક શાસ્ત્રો વાંચ્યા છે. શાસ્ત્ર 19 વખત વાંચ્યું. એના પ્રારંભ ની ગાથામાં એ વાત છે. પ્રારંભમાં વાત છે કે હું કહેનાર મારા આત્મા હું મૂળ સ્વરૂપ સિદ્ધ સમાન છે. અને જે કોઈ જીવો આ વાત સાંભળે છે કે નથી સાંભળતા એ બધાનું મૂળ સ્વરૂપ તો સિદ્ધ સમાન છે.
વાહ રે વાહ.
સાંભળે એને એનો ખ્યાલ આવશે, નહીં સાંભળે એનો ખ્યાલ
ભગવાન
છે. તો
ભગવાન ભગવાન
વાહ. સાંભળે તેથી એના સ્વરૂપમાં કોઈ ફેર પડતો
નથી. વાહ વાહ.
એમના પ્રવચનમાં મુખ્યપણે એ વાત કહેવામાં આવતી કે બધા આત્માઓ ભગવાન સમાન છે.
છે
અવસ્થા બધાની સંસારી હોવા છતાં મૂળ સ્વરૂપ ભગવાન સમાન છે. એમના પ્રવચનનો મુખ્ય ધ્વનિ હતો.
વાહ વાહ. બહુ સરસ.
અને તેથી એક પ્રવચનમાં સર્વ પ્રવચનમાં પ્રત્યેક પ્રવચનમાં એ આત્માને ભગવાન આત્મા ભગવાન આત્મા ભગવાન આત્મા એમ તેને સંબોધન કરતા.
વાહ વાહ.
જો કોઈ જીવ આત્મામાં આત્મબુદ્ધિ કરે અને દેહ માંથી આત્મબુદ્ધિ છોડે એટલે દેહ ની દ્રષ્ટિ છોડે તો એની બલિહારી છે. એટલે એને ધન્યવાદ આપતા છે. એ આત્માનો મોક્ષ થઈ જશે. અશરીરી પણ એ સિદ્ધ દશા એને પ્રાપ્ત થશે. એનું મૂળ કારણ દેહાનુબુદ્ધિ છૂટી આત્મામાં આત્મબુદ્ધિ થઈ આત્મજ્ઞાન થયું આત્મદર્શન થયું પણ એને મોક્ષનું બીજ ત્યાં વાવ્યું એને અવશ્ય મોક્ષ થશે એમ ગણીને એની બલિહારી છે ધન્યવાદ છે એમ કહેવામાં
આવે છે.
સાથે સાથે એમ કહ્યું કે આ તો સુરવીરના ખેલ છે. એટલે કે જગતમાં કૃત્રિમ સુખની લાલચ પોતે જીવ છોડી શકે છે, પાંચ ઇન્દ્રિયના વિષયો પાસે પામર થઈને સુખની યાચના અને સુખની પામર વૃત્તિ જગતના તમામ જીવો એને આધીન થઈને પરિણમે છે. એમાંથી છૂટનાર કોક સુરવીર પુરુષ હોય છે, એ સુખને પણ તિલાંજલિ દેનાર, એ સુખને પણ સુખ નહીં ગણીને એનાથી દૂર થઈને આત્મિક સુખમાં પરિણમનાર કોઈ વિરમ પુરુષ હોય છે એમ ગણીને એને સુરવીરનું કાર્ય ગણવામાં આવ્યું છે.
બરાબર,
એ સુરવીરના ખેલ છે કહેવામાં
આવે છે.
આ વિષય તો ઘણો ગંભીર વિષય છે, મિનિટોમાં પૂરો થાય એવો
નથી. બહુ સરસ
ઊંડું તત્વજ્ઞાન આ વિષયમાં રહ્યું છે ત્યારે તમને સમય પૂરો થાય છે. એટલે કાલે વિશેષ આ વિષય